વચન નંબર 8મું સંવત 1876ના માક્ષર સુધી એકાદશીને દિવસે શ્રીજી મહારાજ ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના ભરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ઇન્દ્રિયોની જે ક્રિયા છે તેને જો શ્રી કૃષ્ણ ભગવાન અને તેના ભક્તની સેવાને વિશે રાખે તો અંતકરણ શુદ્ધ થાય અને થાય છે અને અનંતકાળના જે પાપ જીવને વળગ્યા છે તેનો નાશ થઈ જાય છે અને જો ઇન્દ્રિયોની વૃત્તિઓને સ્ત્રીયાદિક જે વિષયોમાં પ્રવૃત્ત આવે છે તો તેનું અંતકરણ ભ્રષ્ટ થાય છે અને કલ્યાણના માર્ગ થકી પડી જાય છે. માટે સત્શાસ્ત્રમાં જે રીતે વિષયને ભોગવ્યાનું કહ્યું એવી રીતે નિયમમાં રહી વિષયને ભોગવવા અને ભોગવવા પણ શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરીને ભોગવવા નહીં. વાલા ભક્તો, આ પુનઃ એક વખત ભગવાન જીવન જીવવાની આપણને કળા શીખવે છે. વચનામૃતના માધ્યમથી વેદ પુરાણ ઉપનિષદની અંદર જે મર્યાદાઓ આપણને સમજાવવામાં આવી છે એ મર્યાદાઓનું મહાત્મ્ય જીવનની અંદર શું રહેલું છે એ વાતને અહીં આગળ વચનામૃતની અંદર મહારાજ સમજાવે છે. મહારાજ વચનામૃતમાં એમ બોલ્યા કે ઇન્દ્રિયોની જે ક્રિયા છે તેને જો ભગવાન અને તેની ભક્તિને સેવાને વિશે રાખે તો અંતકરણ શુદ્ધ થાય. ભગવાનની આપણી જે ઇન્દ્રિયો છે, જે આપણે ગઈકાલે પણ વાત થોડી કરી હતી વચનામૃતની અંદર કે પંચ કર્મેન્દ્રિય અને પંચ જ્ઞાનેન્દ્રિય છે તો શરીરબદ્ધ અવસ્થાની અંદર અને માયિક અવસ્થાની અંદર રહેલી છે, પણ જો ભગવાનની ભક્તિની અંદર, સત્સંગની અંદર, ભગવાનના દર્શનની અંદર, તપવ્રતની અંદર જો એ ઇન્દ્રિયોનો અંતકરણનો મહારાજ જો કે જીવાત્મા ઉપયોગ કરે તો એ માયિક પદાર્થની જે પ્રાપ્તિ થઈ છે એ પણ દિવ્ય થઈ જાય છે, અમાયિક થઈ જાય છે. એને મહારાજ કહે છે એનું અંતકરણ શુદ્ધ થાય છે. વાલા ભક્તો, એ જીવનની અંદર ભગવાનની મૂર્તિ, ભગવાનની જે તેની ભક્તિની સેવા, ભક્તિની સેવાને વિશે રાખે એટલે ભગવાનની ભક્તિ અને ભગવાનની સેવાને વિશે જ્યારે આ પંચ ઇન્દ્રિયોનો ઉપયોગ કરીએ, હાથેથી, કાનેથી, નાકેથી, મોઢેથી, આંખેથી ભગવાનના દર્શન અને ભગવાનની સેવાના જે જે ઉપાયો છે એની અંદર જો આપણે પ્રવૃત્ત રહીએ તો એનાથી અંતકરણ શુદ્ધ થાય છે. અંતકરણની વ્યાખ્યા વાલા ભક્તો આપણા શાસ્ત્રોએ કરી છે, મનની અંતર્વૃત્તિ અથવા તો એવી શક્તિ જેના દ્વારા આપણે સત્ય અસત્ય, સાર અસાર, સારા નરસાની ઓળખાણ થાય છે. મનની અંતર્વૃત્તિ એવી કે જેની એવી શક્તિ છે, એવી તેવું છે જે પાંચ તત્વ, ચાર તત્વોથી બને છે, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, એનું સમયક પણ જે છે એ અંતકરણ કીધું છે. અંતકરણનું સમયક મન જે સંકલ્પ કરે છે, બુદ્ધિ જેનો વિચાર કરે છે, ચિત્ત જેને સંભાળી રાખે છે અને અહંકાર જે એમાં પ્રેરે છે, આ ચારનું જે એકાત્મ સમભાવ જે છે એ અંતકરણ કીધું. અને આવા અંતકરણને વિશે જ્યારે શુદ્ધ કરવાનો ઉપાય શું છે તો કે ઇન્દ્રિયોના માધ્યમથી જ્યારે ઇન્દ્રિયો સત્કાર્યોની અંદર પ્રોરવાય છે ત્યારે ભગવાનની ભક્તિના કાર્યની અંદર પ્રોરવાય છે ત્યારે અંતકરણ શુદ્ધ થાય છે. પણ એ જ્યારે જગતના માયિક વિષયોની અંદર, પંચ વિષયોની અંદર જ્યારે આસક્ત થાય છે ત્યારે એ અંતકરણ ભ્રષ્ટ થાય છે. મન ખોટા સંકલ્પ કરે, બુદ્ધિ ખોટો વિચાર કરે, ચિત્ત ખોટે આપણને એની સ્મૃતિ કરાવે અને અહંકાર ખોટાની અંદર પ્રેરે, એટલે કરીને જીવાત્માનું અંતકરણ ભ્રષ્ટ થાય તો જીવાત્માનું ચારિત્ર, જીવાત્માનું જીવન, એનું ચારિત્ર છે અથવા સમજણ, બુદ્ધિ, ઇન્દ્રિયો બધું પણ એનાથી ભ્રષ્ટ થાય છે. એટલે અહીંયા આગળ ભગવાને કીધું કલ્યાણ માર્ગ થકી પડી જાય છે. જેને ભ્રષ્ટ થાય, જેનું અંતકરણ ભ્રષ્ટ થાય એની ક્રિયા પણ ભ્રષ્ટ થાય અને ક્રિયા ભ્રષ્ટ થાય એટલે પછી ભગવાનના માર્ગ ઉપરથી, કલ્યાણના માર્ગ ઉપરથી પડી જાય છે. માટે શાસ્ત્રમાં જે રીત વિષય ભોગવાનું કહ્યું છે તે રીતે નિયમમાં રહીને વિષય ભોગવવા. વાલા ભક્તો, આપણે બધા સંસારિક જીવ છીએ અને સંસારની જીવની અંદર વિષયોનો યોગ બહુ સહજ છે, પણ શાસ્ત્રોએ એની રીત શીખવાડી છે. વિષયનો નિષેધ કર્યો પણ એની અંદર આસક્ત થવાનો નિષેધ કર્યો, તેઓ સાથે સાથે વિષય ભોગવ્યાની રીત પણ, મર્યાદા પણ શીખવાડી છે. કેવી રીતે વિષય ભોગવવા એ શાસ્ત્ર થકી જ્યારે આપણે, કથા થકી જ્યારે સાંભળીએ અને એ નિયમની અંદર રહીને જો આપણે વિષયને ભોગવીએ છીએ તો એ વિષય આપણને ભૂંડા, આપણી ભ્રષ્ટ કરતા નથી. એટલે મહારાજ કે મર્યાદાનું ઉલ્લંઘન કરીને ભોગવવા નહીં, એ મર્યાદાની અંદર રહીને જો વિષય ભોગવીએ તો એ આપણને દોષરૂપ થતા
નથી. એટલે કોઈ એવું કે આ વિષય ભોગવે છે એટલે દોષી છે એવું નથી. જો એ મર્યાદામાં રહીને, શાસ્ત્રની મર્યાદામાં રહીને જો વિષય ભોગવતો હોય તો એનો જરાય એ દોષી થતો એનો નથી. અને જો એ વિષયને ઉલ્લંઘન કરીને વિષય ભોગવતો હોય, એ મર્યાદાનું ઉલ્લંઘન કરીને વિષય ભોગવતો હોય તો એનું અંતઃકરણ અવશ્ય ભ્રષ્ટ થાય અને કલ્યાણના માર્ગ ઉપરથી પડી જાય. માટે જે નિયમમાં રહીને વિષય ભોગવવા, પણ શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરીને ભોગવવા નહીં, અને સાધુનો સંગ રાખવો અને કુસંગનો ત્યાગ કરવો. અહીંયા વાલા ભક્તો સાધુ એટલે સત્પુરુષનો અહીંયા મહારાજ કહે છે સંગ રાખવો અને કુસંગનો ત્યાગ કરવો. કારણ કે ઘણી વખત દેશ કાળ ક્રિયાસંગ આ વગેરે જીવાત્માના કાર્યો ઉપર એના વિચારો ઉપર અસર કરે છે. જેવો સંગ એવો રંગ આપણે કહીએ છીએ. એટલે જો ખોટા સંગની અંદર આપણે પહેલેથી પ્રેરાયા હોઈએ તો આપણને સહજ રીતે એ ખોટી દિશામાં આપણને વાળે, અને સત્પુરુષોનો સંગ રાખ્યો હોય તો સાચી દિશાની અંદર આપણને વાળવાનો મોકો મળે છે, વળવાનો. માટે સાધુનો સંગ રાખવો અને કુસંગનો ત્યાગ કરવો. અને જ્યારે એ કુસંગનો ત્યાગ કરીને સાધુ સંગ કરે છે ત્યારે તેના દેહને વિશે અહમ બુદ્ધિ જે છે તે નિવૃત્તિ પામે છે. જે અહંકાર આદિ જે અંતઃશત્રુઓ જે છે એનો નિવૃત્તિ પામે છે, અને દેહના સંબંધીને વિશે જે મમત્વ બુદ્ધિ છે તે પણ નિવૃત્તિ પામે છે. જ્યારે સત્પુરુષના સંગે કરીને હોય ત્યારે જ્ઞાન માર્ગ પ્રગટ થાય, જ્ઞાન માર્ગ પ્રગટ થાય, સમજણ પ્રગટ થાય. એટલે સહેજે સહેજે જીવનની અંદર જે મમત્વ બંધાયેલું છે વિષયો પ્રત્યે, દેહના સંબંધ પ્રત્યે, અહીંયા દેહના સંબંધી એટલે માત્ર કુટુંબીજનોની વાત નથી, દેહનો સંબંધ જ્યાં જ્યાં લાગતો હોય ત્યાં, જે જે વિષયમાં લાગતો હોય ત્યાં, એ તમામ દેહના સંબંધ સંબંધીને વિશે જે મમત્વ બુદ્ધિ છે, મારાપણું છે, આ મારું છે. પછી આ દેહનો સંબંધ તો મકાન માલિકનો થયો હોય ને, આ મકાન મારું છે એ દેહનો સંબંધ થયો, શરીરના માધ્યમથી એનો સંબંધ થયો છે ને. એટલે ખાલી કુટુંબ પરિવાર માટે નહીં, પણ જ્યાં જ્યાં દેહનો સંબંધ થતો હોય એ તમામ દેહના સંબંધની અંદર જ્યાં મમત્વ બુદ્ધિ છે એ મમત્વ બુદ્ધિ પણ નિવૃત્તિ પામે છે, અને ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ થાય છે, અને ભગવાન વિના અન્યને વિશે વૈરાગ્ય થાય છે. મહારાજ કહે છે કે જેને આવી સમજણ થઈ હોય એને જગતના જે વિષયો છે એની અંદરથી મોહ તૂટે છે, એની અંદરથી એનો માયાનું બંધન તૂટે છે, અને એને ભગવાનમાં અસાધારણ પ્રીતિ થાય છે. કારણ કે મન એક જગ્યાએથી તૂટ્યું તો પછી ભગવાનના સ્વરૂપની અંદર એ નિર્ભય થઈ અને પોરવી શકે છે, અને ભગવાનની અંદર અસાધારણ પ્રીતિ થાય તો એને અને એને ભગવાન વિના અન્ય જે વિષય તેનો વૈરાગ્ય થાય, અને પછી ભગવાન સિવાય બીજા વિષયની અંદર સુખ દેખાતું નથી. એટલે ભક્તિ માર્ગની અંદર બળ મળે છે. આગળ શબ્દ આવ્યો કે જેનું અંતકરણ ભ્રષ્ટ થયું હોય તે કલ્યાણ માર્ગથી પડી જાય છે, અને જેનું અંતકરણ આ મર્યાદામાં રહીને જેને કાર્ય કર્યું હોય, સત્સંગના સંગે રહીને જેને કાર્ય કર્યું હોય, સદમાર્ગની અંદર જેને કાર્ય કર્યું હોય એનું અંતકરણ પવિત્ર થાય. અંતકરણ પવિત્ર થાય, મેં પહેલા વાત કરી એમ કે બુદ્ધિ મન ચિત્ત અહંકાર એને કરીને એ ચારનું જે સમન્વયપણું, અને એને દ્વારા જે વિચાર ક્રિયા એનો નિર્ણય એની અંદર પ્રેરાવવું, એની અંદર પોરાવવું, એ તમામની અંદર શુદ્ધિ આવે તો એ ભગવાનના સ્વરૂપની અંદર જીવાત્મા એ જોડાઈ શકે છે. અને જ્યારે ભગવાનના સ્વરૂપની અંદર જોડાય ત્યારે એનું અસાધારણ પ્રીતિ થાય છે, અને એ અસાધારણ પ્રીતિનું ફળ શું છે કે જગતના વિષયની અંદર સહેજે સહેજે અનાસક્તિ થાય છે. એટલે બંધન કરતા જે વિષયો છે એ મુક્ત થાય છે, અને જે મુક્ત કરનાર વિષય છે એવા પરમાત્મા એની સાથે પ્રીતિ થાય છે. ઇતિ વચનામૃત ગરડા પ્રથમનું 8મું સહેજાન સ્વામી મહારાજ.